પર્વાધિરાજ દક્ષ લક્ષણ પર્વમાં આજે ત્રીજો દિવસ માયા કસાઈથી રહિત આર્જવ એટલે સરળતાનો દિવસ. સામાન્યપણે સરળતા એટલે આપણે માનીએ મનમાં હોય તે બોલવું અને જેવું બોલીએ એવું કરવું, એ સરળતા તો લૌકિકપણાની છે. અહીંયા એક ઉત્તમ સરળતા આર્જવ જે મુનિરાજને પ્રગટ થાય છે એની આરાધનાના દિવસો છે. જેને આવી સ્વરૂપની સાધના કરવી છે એના જીવનમાં સહજપણે મન વચન કાયાની સરળતા તો હોય જ છે. એક આત્માર્થી મોક્ષાર્થી મુમુક્ષુને આવા લૌકિકપણાના ક્રોધાદિ ભાવથી રહિતપણાના ક્ષમાના માનાદિ કસાયથી રહિતના અને માયાચાર આદિના પરિણામોથી રહિત થવાનો ઉપદેશ તો શું દેવાનો હોવો જ જોઈએ. અને જીવનમાં એટલી પણ જો સરળતા નથી તો આત્માની સરળતા એટલે કે પોતાનું સ્વરૂપ છે એનાથી વિપરીતપણાનો અભિપ્રાય એ આત્મિક સરળતા, શ્રદ્ધાની સરળતા અને પ્રણતી સ્વરૂપમાં સરળપણે થઈને એકાકાર થઈ જાય એવી ચારિત્રની સરળતા પ્રગટ થવાનો અવસર આવવાનો જ નથી. મન વચન અને કાયા એ ત્રણ જેને હોય એની માટેની વાત છે. એકેન્દ્રિય આદિને તો ખાલી કાયા છે, એને કોઈ કે સરળતા છે કે નહીં, એને તો ઉલટાનું તિર્યંજ ગતિમાં માયાની ઉત્કર્ષતા હોય છે. માયાના પરિણામથી આપણને એમ લાગતું હોય કે મને સફળતા મળે છે, ખરેખર માયાના પરિણામથી પાપનું વધારે બંધ થાય છે. જે કાંઈ બાયમાં અનુકૂળ સામગ્રી મળી છે એ વર્તમાન માયાના પરિણામથી નથી, એ પૂર્વના પુણ્ય ખાલી થાય છે અને નવા પાપનો બંધ થતો જાય છે. માયાચાર, કપટ, દગો, પ્રપંચ જે કાંઈ કહીએ એ કોઈ ન આત્માને માટે તો નહીં, બાહ્યમાં પણ એ તારી સફળતાના કારણ નથી. તો અહીંયા તો લૌકિક સરળતાની સાથે અહીંયા તો આધ્યાત્મિક સરળતા કે હું શરીરમય છું, હું રાગાદિમય છું એવો અંતરંગનો અભિપ્રાય સ્વભાવથી વિપરીતતાની વક્રતા છે. માયાચારીપણ એટલે વક્રપણ, જેવું છે એનાથી જુદું માનવું, જાણવું, સ્વીકારવું. તો જેવો સ્વભાવ છે એનાથી વિપરીતપણે શ્રદ્ધા કરવી, વિપરીતપણે જ્ઞાન કરવું અને વિપરીતપણે આચરણ કરવું, આ તેનું નામ અધ્યાત્મની વક્રતા છે, એ માયાપણું છે. એવી અંતરંગમાં ક્યાંય પણ પ્રણતી રોકાયા વગર, અટવાયા વગર સિદ્ધિ સ્વભાવ તરફ ઢળી જાય, આ તેનું નામ ઉત્તમ આર્જવ ધર્મ કહેવામાં આવે છે. અને સમ્યક શ્રદ્ધા વગર આવી ક્યારે પણ ચારિત્ર રૂપની સરળતા આર્જવપણું ક્યારેય પ્રગટ થતું નથી. એ માટે પૂજામાં આવતું કે કોઈ પણ પંચ પરમેષ્ટિની વાત લીધી હતી એમાં બે પ્રકાર આવતા હતા, પદ અને પ્રણમન કરેલા આત્મા. જેવી રીતે આવે અરિયંત પરમાત્માને કેવી રીતે વંદન નમસ્કાર આદિ કરવા, મન વચન કાયાની સરળતાપૂર્વક કે પરાણે અહીંયા કહે છે એટલે કરવું પડે ને એ રીતે નહીં, લોક લાજ માટે કરવું પડે એ પણ નહીં. તો અરિયંત પરમાત્મા બિરાજમાન હોય અથવા એમનું પદ, એ અરિયંત જે 46 ગુણ ધારી છે, 18 દોષથી રહિત છે, એમને મન વચન કાયાની સરળતાપૂર્વક. એવું નથી કે કોઈક બારમાં કંઈક બીજા કોઈ હેતુએ કે અહીંયા આપણે પગે લાગશું કંઈક આપણને લાભ મળશે એવા કોઈ વક્રતાના પરિણામથી નહીં, કોઈ ભયથી નહીં, કોઈ લાલચથી નહીં. એવી જ રીતે સિદ્ધપદને પદને અને સિદ્ધપણાને પ્રાપ્ત આત્માને પ્રત્યક્ષપણે કે પરોક્ષપણે, એવી જ રીતે જીનવાણી, એવી જ રીતે અતિશય ક્ષેત્રો, એવી જ રીતે કૃત્રિમ અને અકૃત્રિમ મંદિર, એ જે કોઈ પૂજ્ય છે એ બધા પ્રત્યે. બીજે દિવસે માર્દવમાં શું આવ્યું હતું કે આ બધાને પોતાની અધિકતા કરવી, પોતાનું માન રાખીને જો કરે ને એને એમને યોગ્ય વંદન આદિનું જો આદર ભાવ બહુમાન ન હોય તો એ માન કસાય. અને અહીંયા માયા કરીને વક્રતાથી પોતે કરવું તો તેનું નામ તેના નામ માયા કપટ છે અને એનાથી રહિત તેનું નામ આર્જવ છે. તો એ આજે આરાધનાના એ દિવસો છે. ફરી ફરીને વાત, જીવનમાં જેને આરાધના નથી તો એણે શું આ માનવભવ પ્રાપ્ત કરીને મેળવ્યું છે? સંયોગ તો ભૂતકાળમાં અનંતવાર મળી ચૂક્યા છે. આ જૈનપણામાં આપણને એક અધિકતા શું કરી? બહારમાં મમતા સંયોગોની કરીને તો ભૂતકાળ જીવન ગુમાવ્યા છે. અરે તિર્યંચ આદિ પણ પોતા જન્મ લે છે, આજે એને કોઈ પેટ પૂરતું મળી રહે છે અને આયુષ પૂરું કરી લે છે. આપણે આવો એક બહુ પુણ્ય કેરા પુંજથી બોલીએ અથવા ગુરુદેવશ્રીની સ્તુતિમાં આપ શું બોલીએ છે? મુજ પુણ્ય રાશિ ફળો અહો ગુરુ કહાન તું બોલીએ છીએ. અને આપણે કેટલી કિંમત કરીએ છીએ. અને આજ વક્રતા છે, બોલીએ છીએ તો ઘણું અને અંદર પરિણામમાં કાંઈ જ અંશ માત્ર પણ પ્રણમન થતું નથી. તો એ માનવભવમાં પણ જૈન કુળમાં સાચા દેવશાસ્ત્ર ગુરુ એને સમજવાનો ક્ષોભસમ મળ્યો છે. એ ઓછી વાત નથી. અંદરમાં એક થોડી ભાવના પણ છે અને ક્ષોભસમ પણ છે. અને જો એ ક્ષોભસમને વિપરીતતામાં ગાળીએ તો એ મળેલું જેને કહીએ ચિંતામણી રત્ન. દોલતરામજી તો કહે સ્થાવર પર્યાયમાંથી ત્રસ પર્યાયમાં આવવું એ પણ કોના જેવું છે? ચિંતામણી રત્ન. એની જગ્યાએ આપણે ક્યાં પહોંચ્યા છે? તો ગુરુદેવસિંહના જે પ્રવચનો આપણે અત્યારના સાંભળીએ છીએ એ સમયસારજી ઉપરના 15મી વારના પ્રવચનો છે. સૌથી પ્રથમ ગુરુદેવસિંહે જાહેરમાં અંતરંગમાં તો સમયસારનો સ્વાધ્યાય ક્યારે કરે છે? એમણે સૌથી પહેલા દામનગરમાં 78મા 32 વર્ષની વયે ગુરુદેવસિંહના હાથમાં સમયસાર આવ્યું. ત્યારથી એમણે સાધે પોતાનો અંતરંગમાં પણ જાહેર પ્રવચનમાં વ્યાખ્યાનમાં સૌથી પહેલું ક્યારે શરૂ કરેલું? રાજકોટમાં આજથી 74 વર્ષ પહેલા વિક્રમ સંવત 2000માં 1999માં એમનું 1990માં એમનું પરિવર્તન પહેલાનું છેલ્લું ચોમાસું હતું ત્યારે સૌથી પહેલું 84 વર્ષ પહેલા એમણે 1 થી 99 ગાથા રાજકોટમાં પ્રવચનમાં આપ્યા. પરિવર્તન હજી નહોતું કર્યું એ વર્ષમાં, પછી કરી લીધું. અને 100મી ગાથા જામનગરમાં વાંચેલી. અને આ જે આપણે અહીંયા પ્રવચનો સાંભળીએ છીએ એ 15મી વારના પ્રવચનો છે. એમાં આપણે લઈએ સૌથી પહેલું 96 નંબરનું પ્રવચન છે જે આપણે ચાલ્યું છે. એમાં પહેલા જ પાને છે, આમાં આખો કળશમાં આચાર્ય કહે છે કે આવું જ્યાં અમે વસ્તુ સ્વરૂપ કહીએ છીએ તો કયો પુરુષ હશે, એટલે કે કયો શ્રોતા હશે કે જેને આત્માનું બોધ ન થાય? જેમ આજે પણ એક આવ્યું, શું આવ્યું? 35 ગાથા પછી કળશમાં શું આવ્યું? અરે જ્યાં આચાર્યદેવ કહે છે અમે સિદ્ધાંતને બતાવનાર દ્રષ્ટાંતની વાત કરીએ છીએ અને દ્રષ્ટાંત હજી પૂરું ન થાય એ પહેલા તો એનો આખો ઉપયોગ પલટી જાય છે. આ શિષ્યની પાત્રતા છે. અહીંયા તો કીધું પહેલું અમે કહીએ છીએ અને સમજાય, કદાચ ચલો કોઈને એક જરૂર પડી, કોની પડી, દ્રષ્ટાંતની. અને દ્રષ્ટાંતની 35 નંબરની ગાથામાં ધોબીનું દ્રષ્ટાંત થાય, પૂ આચાર્યદેવ કહે છે એ દ્રષ્ટાંત પૂરું થાય ત્યાં તેની આખી દ્રષ્ટિ. અરે જે કરવું છે એના માટે કાળની રાહ સુખામ જોવી. આજ આવ્યું તું, જેને જેની જરૂરિયાત લાગે તો વીર્યની સ્ફૂર્ણા એક અરબ થવડ્યા વગર રહેશે નહીં, અને વળતું નથી તો સમજવું મેં હજી મને એ આત્મહિત કરવું છે, આત્માનું ભૂતિ પ્રગટ કરવી છે, એ પણ મેં કરવા યોગ્ય હજી માન્યું નથી. કરવા યોગ્ય તો માની લીધું, કેટલું કેટલું માની લીધું છે, પૈસા કમાવા હોય, સારી વ્યવસ્થા રહેવા કરવાની હોય, ભોજનની હોય, એ બધાને આપણે શું માની લીધું છે, જીવન જરૂરિયાત માની લીધું છે. પણ ક્યારેય આ ભવમાં ભવનો અભાવ થાય એવું મારે કાર્ય કરવું છે એ શબ્દોમાં આવી ગયું છે, પણ હજી શ્રદ્ધા સુધી એ વાત પહોંચી નથી. તો અહીંયા એ કહે છે કે આવો એક શિષ્ય તૈયાર હોય છે, જેમ દૂધની અંદર મેળવણ નાખે તો શું થાય, એ દૂધ કેવું થતું જાય છે, જામતું જાય છે. એમ અંદરની પાત્રતાની તૈયારી હોય અને એમાં ગુરુની વાણી રૂપી મેળવણ પડે તો એનો ઉપયોગ અંતરમાં જાયમાં વગર રહે નહીં. અને ઉપયોગ હજી જો ભટકતો રહે છે, હજી ક્યાંક બીજે સુખની વૃત્તિ રહી જાય છે, તો સમજવું એ પાણીની અંદર મેળવાણ નાખ્યું છે. શું થવાનું છે, પાણીની અંદર મેળવાણ નાખશે તો શું થવાનું છે, અને દૂધની અંદર નાખશે તો એવી એક પાત્રતા. એક દ્રષ્ટાંત ગુરુદેવજી દેતા, સ્વાતિ નક્ષત્ર હોય અને વરસાદનું પાણી પડે, સમુદ્રની અંદર માછલી હોય એના મુખમાં એ વરસાદનું એક ટીપું પડે તો શું થાય, એ ટીપું મોતી રૂપે પરમે. એમ આપણા માટે એક સ્વાતિ નક્ષત્ર, આત્માના હિત કરવાનો એક સુકાળ આપણી પાસે આવી ગયો છે, એમાં વરસાદ વરસે, ગુરુવાણી રૂપી એ અમૃતમય ઝીણવાણી ગુરુવાણીની વર્ષા વરસે છે. અને માછલીની જેમ કોણ છે, બે તો કમ્પેર કરી લીધું, આત્મ પ્રાપ્તિનો કાળ સ્વાતિ નક્ષત્ર છે, ગુરુવાણી રૂપી ઝીણવાણીની વર્ષાનું છે. માછલીમાં જો આપણી જાતને રહીએ તો કમસે કમ માછલીએ મોઢું ખુલ્લું રાખ્યું હતું, એમ જિજ્ઞાસાનું અંદરમાંથી મુખ જો ખુલ્લું હશે તો કાર્ય થવાનું છે. મને સમજાઈ ગયું છે, હું અર્થ કાઢી શકું છું, મને ખબર પડે છે, એ જિજ્ઞાસાનું મુખ જો બંધ હશે તો એ ગુરુવાણી અંદરમાં પણ મન નહીં થઈ શકે. તો અહીંયા જીવનમાં એટલી આચાર્યદેવે શરૂઆતની વાત કરી છે આપણને, અને એ પરિણમન થયું એની પછી 38 ગાથા મેં આચાર્યદેવ કહે છે, સમ્યક દર્શનના ચારિત્રરૂપ પરમેલો આત્મા જે શ્રોતા છે એને આત્મા અનુભૂતિમાં કેવો દેખાણો આવે છે, હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન. એ કોની વાત છે, આચાર્યદેવની વાત છે કે આચાર્યદેવની વાણી જેને સાંભળવા મળી એ શ્રોતા કહે છે કે મને અનુભૂતિમાં તો આવો આત્મા જણા. અહીંયા આખી અનુભૂતિ આચાર્યદેવની વાણી સાંભળે અને થઈ જાય છે, અને એ છેલ્લે એને આવો અનુભવ થયો એમ કરીને એ આખો પૂર્વભૂર રંગ છે, પૂર્વ ભૂમિકા, આખું સમયસારને કહેવાનું આ એક તાત્પર્ય છે કે તું અનુભૂતિ કરજે. કોઈ પણ પરમાગમનો સાર હોય છે, અહીંયા તો આચાર્યદેવ એ સમયસારમાં એક આ રીતે શિષ્યને અનુભૂતિ પ્રાપ્ત થાય છે એમ કહીને કહે છે, શાસ્ત્ર અભ્યાસનું ફળ આત્માની અનુભૂતિ છે. ક્ષોભસમની અધિકતા એ જીનવાણીનું પ્રયોજન નથી, એ એનો સાર નથી. તો અહીંયા આપણને કીધું કે એ જ્યાં કેમ ના થાય, હવે મૂળ એમાં જવું તો 48 પાનું જેમાં છે ને, એમાં પ્રવચનનું પહેલું જ પાનું એનો નીચે લખવું છે. મુમુક્ષુ પ્રશ્ન કરે, એક પદાર્થ બીજા પદાર્થને અડતો નથી, છે પ્રશ્ન મેળવ. અને એનો ગુરુદેવસી અડતો નથી. હવે એનું છેલ્લું આપણે વાંચીએ લાઈનમાં, છરી, એ છરી હોય છે ને, છરી એ શાકને અડતી નથી અને ટુકડા થાય છે. આપણને આ વાત બેસવી મુશ્કેલ, આવું કેમ હોઈ શકે? છરી કોને અડતી નથી? શાકને. અને છતાં શું થાય છે, એમ કેમ સંભવ છે? અને જો એની મેળે થતા હોય તો છરીની જરૂર શું છે? તો પછી આખો આપણને અહીંયા જૈન દર્શન કોને કહે છે અડવું, અને આપણે કોને અડવું કહીએ છીએ, શું ફરક છે? આપણે જઈને કહીએ ચાખવું, અડવું, બધું જ એમાં લખે. આપણે અહીંથી અડવાથી શરૂ કરીએ, અડવું કોને કહેવાય? જૈન દર્શન અડવું એને કહે છે કે જો એકબીજાને અડે તો તન્મય થયા વગર રે નહીં, એકરૂપ થયા વગર ક્યારે પણ અડવું કહી શકાતું નથી. તો શું થાય છે, ત્યાં નિકટતા છે. જગત નિકટતાને અડવાપણે માને છે, અને જૈન દર્શન એકરૂપ થવાને અડવું માને છે. જગત ચાખવું કોને માને છે? ચાખવું, ટેસ્ટ, સ્વાદ લેવાનું કોને માને છે? કે એ રસને આપણે શું કરીએ છે, ગ્રહણ કરીએ, એને શું માને છે? ચાખવું. જૈન દર્શન શું કહે છે કે ખરેખર ચાખવું હોય તો આત્મા જ પોતે ખાટો કે ગેળો થશે. સ્વાદનું વેદન છે કે સ્વાદનું જ્ઞાન છે, બે મોટો આંતરો પડે છે. જૈન દર્શન કહે છે રસેન્દ્રી, જીભી શું છે? એક રસેન્દ્રી. રસેન્દ્રીના નિમિત્તે રસનું ગ્રહણ છે કે રસના જ્ઞાનનું ગ્રહણ છે? અને એનાથી શું સિદ્ધ થાય છે? સ્વાદ જો આવે તો ફરીથી એકરૂપપણું થયા વગર રહેશે નહીં. વેદન માટે એકત્વ જોશે, અને જ્ઞાન ભિન્નત્વ રહીને પણ થઈ શકે છે. આ બેમાં આત્રો પાડશું તો આ વાત આપણને સમજાશે, નહીં તો લૌકિકતા સાથે આ અલૌકિક વાતનો ક્યારે મેળ થવાનો નથી. આપણને એમ થાય નિરંતર અમે અડીએ તો છે ને, હું અડું ત્યારે ખબર પડે છે ને આ ઠંડુ કે ગરમ, અડીએ ત્યારે ખબર પડે ને લીસું છે ખરબચડું, હલકું કે ભારે, આઠ પર્યાય છે ને સ્પર્શની, એ ક્યારે બને છે? અડું છું ત્યારે કે આંગળી એ સ્પર્શેન્દ્રી છે અને સામે વિષય છે, બેની શું થાય છે? નિકટતા છે, એકતા નહીં. અને અત્યારના આપણું ઇન્દ્રિયાધીન જ્ઞાન હોવાથી સ્પર્શેન્દ્રી દ્વારા જ્ઞાન કરીએ છીએ, એ ઠંડુ કે ગરમ એનું વેદન કરવું એ મારું કામ નથી. અને જો ઠંડાનું મેં વેદન કર્યું તો આત્મા જ પોતે ઠંડો એટલે જળ થઈ જશે. એવી જ રીતે જીભી શું છે? રસેન્દ્રી છે. તો રસેન્દ્રીના નિમિત્તે જે ભોજન અથવા ખોરાક ગ્રહણ થાય છે એનું શું થાય છે? જ્ઞાન થાય છે. અને એની જગ્યાએ આપણે શું માનીએ છીએ? મને એનું વેદન. આત્મા જો ગેળા, ખાટા, તીખા, કડવા સ્વાદને ગ્રહણ કરે તો આત્મા ચેતન ન રહેતા કેવો થઈ જશે? જળ થઈ જશે. હર સમયે આ ભેદજ્ઞાનની ધારા હોવી જોઈએ. એ ગુરુદેવસિંહ વાત એમાં બહુ જ લે દે, પછી ઘણા એના આગળ લે છે, એની પછીના પાનામાં પણ આવે છે ને કે ચુંબતો નથી આત્મા એને, એની વાત પણ, સ્પર્શ નથી કરતું, ચૂંબતો નથી, એની વાત આપણને લીધી છે એના પછીના પાનામાં છે 49, એમાં પણ સ્પર્શ નથી એમાં લખ્યું છે. મુમુક્ષુ પ્રશ્ન કરે છે ને ગુરુદેવ એનો ઉત્તર આપે છે, સ્પર્શ નથી. જગતને તો ભ્રમ પડે એવું છે. શું શબ્દ વાપરો? ભ્રમ શું કામ પડે છે? ફરી ફરીને ભેદ જ્ઞાનનો પ્રયાસ જ નથી કર્યો. કરવાનો તો પ્રશ્ન ક્યાં રહે? એક પ્રયત્ન પણ હર સમયે સ્પર્શેન્દ્રીના નિમિત્તે, રસેન્દ્રીના નિમિત્તે શું થાય છે મને? એ કોઈ પરપદાર્થનું વેદન છે કે પરપદાર્થનું જ્ઞાન છે? થાય રહ્યું છે જ્ઞાન અને માન્ય છે વેદન, અને તેને આપણે કહીએ છીએ, જગત કહે છે અડો હું, મેં એને ચાખ્યું. જૈન દર્શન કહે છે તું અડતો નથી, એ સ્પર્શેન્દ્રિય દ્વારા તને જ્ઞાન થાય છે. નિકટતા છે સ્પર્શેન્દ્રિય અને એના વિષયની, રસેન્દ્રિય અને એના વિષયની. નિકટતામાં જ્ઞાન છે, એકત્વમાં વેદન છે. એમાં શું છે? અને આપણી સ્થિતિ છે. બાકી તો અરિયન સિદ્ધ ભગવાન અત્યારના આપણને ભોજન લઈએ છીએ એ ખાટું હશે ગેળું ખબર નહીં પડતી હોય ને એમને, એમને ક્યાં ખબર? એટલે દૂર બેઠા ક્યાંથી ખબર પડે? ક્યારેક કેમ ખબર પડે એટલા દૂર બેઠા? આપણે નજીક મૂકીએ જીભ ઉપર એટલે ખબર પડે. એટલે દૂર બેઠા ખબર પડે? ખબર પડે. ચલો કાંઈ વાંધો નહીં. આપણને એમને ક્યારે ખબર પડી હશે? જ્યારે આપણે ભોજન લઈએ ત્યારે. આ વળી આશ્ચર્ય. એટલે દૂર બેઠા જ્ઞાન થાય. અને ક્યારે જ્ઞાન? આપણે જ્યારે ભોજન બનાવ પહેલા ભોજનનું જ્ઞાન કેમ થાય? ફરીથી શું? હજી બન્યું જ નથી, જ્ઞાન ક્યાંથી થશે? તો પણ એમ ન ચાલે કે આ તો પૂર્વની ક્યાંથી? હજી બની ભૂતકાળની ચાળે છે, એ એગ્રી છો. ભૂતકાળની થયેલી જાણે, પણ આ તો જે ભવિષ્યની બની જ નથી એને કેવી રીતે જાણે? એ બધું બોલી લઈએ, ત્રિકાળી જ્ઞાની છે ને સર્વજ્ઞ છે ને બધું. પણ હું પ્રશ્ન એ છે, જે પર્યાયનું પરણમન થયું જ નથી, જે પર્યાય ઉત્પન્ન જ થઈ નથી એને કેમ જાણી શકે? થયેલી કદાચ જાણે, મેમોરાઇઝ થતું હોય તો જાણી શકે, જે થઈ નથી કેમ જાણી શકે? જીવનમાં આવા કોઈ દી વિચારણા જ ન હોય, પ્રશ્ન કરવાનો ક્યાં છે? બહુ સરસ એક વિચારવા જેવું છે, પૂજ્ય બેનસીના એ શબ્દો, કસાયના પ્રવાહમાં એવા તણાઈએ છે કે જ્ઞાન ચુકાઈ જાય છે. નિરંતર કરતા બુદ્ધિના કસાયનું વજન છે, કસાયના વેગમાં તણાતા અટકવું. ક્યારેક જ્ઞાનને રાગથી કસાયથી છૂટું પાડીને વિચારવું. જેના જીવનમાં વિચારણા છે એના જીવનમાં સત્યની નિર્ણયને પ્રાપ્તિનો અવસર છે. પણ કસાયના વેગમાં તણાતા ક્યાંય જ્ઞાન ભાવમાં શું થઈ રહ્યું છે એ વિચારતા જ નથી. ફરીથી એ જ્ઞાનનું સામર્થ્ય છે. પ્રવચન સારમાં કીધું કે જો ભૂત અને ભવિષ્યની પર્યાયને ન જાણે એ જ્ઞાનને દિવ્ય કોણ કે? વર્તમાનવત જાણે છે, પણ ભૂત વર્તમાન થાય ત્યારે જાણે એ તો કોક ક્ષોભસમ જ્ઞાન પણ જાણી શકે છે. એમાં મોટું વાત શું છે? થયેલું વર્તમાન નથી, થયેલું ગયું છે, ભવિષ્યનું આવ્યું નથી, અને છતાં પણ દરેક પદાર્થમાં પોતાની ભૂત અને ભવિષ્યની પર્યાયો યોગ્યતા રૂપે પડે છે. એને એ કેવળ જ્ઞાન, દિવ્ય જ્ઞાન પહોંચી વળે છે. એ જ્ઞાનની દિવ્યતા છે. જ્ઞાનને જાણવા માટે ક્ષેત્રની નિકટતા જરૂર નથી, જ્ઞાનને જાણવા માટે વર્તમાન પ્રણમનની જરૂર નથી. એ કેવળ જ્ઞાનની, અતિન્દ્રિય જ્ઞાનની એવી અપૂર્વતા અને દિવ્યતા છે કે એક જ સમયમાં ક્ષેત્ર દૂર હો અને ભવિષ્યની પર્યાય ભલે થઈ નથી, પણ એવી યોગ્યતા એ દ્રવ્યની અંદર એ પડી છે. તેને વર્તમાનવત એટલે જાણે કે પ્રગટ હોય એ રીતે શક્યતા એ જ્ઞાનનો દોષ છે. જ્ઞાન નિર્ણયાત્મક હોય છે. આવું લાગે છે, આવું થશે, આવું કદાચ થશે, સંભાવના છે, એ કોનું છે જ્ઞાન? એ સંકિત જ્ઞાન છે, સંશયવાળું જ્ઞાન છે, અને એ જ્ઞાનનો દોષ છે. જે કોઈ અતિન્દ્રિયપૂર્ણ કેવળ જ્ઞાન છે એ નિશ્ચિતપણે એ જાણે છે. તો અહીંયા આપણે ફરીથી એ વાત લેવી છે કે હર સમયે હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું. જે 36મી ગાથા કઈ આવી હતી? 36માં શું છે? આજે 40 તો નથી. મોહતે મારો કહી ઉપયોગ કેવળ એ. જો આ સમય જ્ઞાની ધર્માત્મા પોતાના અસ્તિત્વને કેવું સ્વીકારે છે? હું કેવો છું? એક ઉપયોગ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છું. અને જ્ઞાન સ્વરૂપ હું આત્મા હોવાથી आत्मा ज्ञानम स्वयं ज्ञानम ज्ञानात अन्यत करोति कि साकर गड़पण स्वभावती वाली होवाती गड़पण ज आपे एमा आश्चर्य शू छे हेमु उपयोग स्वरूप छू ज्ञान स्वरूप छू तो हर समय ज्ञान करू एमा आश्चर्य शू मोह भाव थाय छे एक महा आश्चर्य छे जे मारो स्वभाव नथी जे मारू स्वरूप नथी अने खरेखर विचार करिए मोह भाव सार्थक छे के निर्थक छे मोह भाव सार्थक छे के निर्थक छे एक ही नथी निर्थक नथी निर्थक निरर्थक निर्थक नथी निरर्थक छे निरर्थक छे निष्फळ छे निष्प्रयोजन छे कारण के जेवो मोह छे एवो परमा कार्य थतु नथी अने मोह थी मारा आत्मानु हितनु कार्य थतु निष्फळ छे निरर्थक एटले निष्फळ निष्प्रयोजन फरीथी जेवी मोह करीए छे एवो परमा कार्य थाय छे मोह जेवो कार्य थतु होत तो शुं छे बधा जीवो केवा थई गया होत संयोगनी अपेक्षाए सुखी थई गया होत ने मोह एटलो निरर्थक छे के मोह प्रमाणे परमा कार्य थतु नथी अने मोह थी आत्माना हितनु कार्य अने छतां आ अज्ञानतानी ए शुं आश्चर्य रमत छे के निर्थक मोह आपणे निरंतर करता जईए छे अने एनी सामे हुं ज्ञानमय आत्मा होवाथी उपयोग स्वरूप हुं होवाथी निरंतर ज्ञान थई रह्युं छे निरंतर ज्ञान ने भूली जाइए छे अने अहित करनार मोहनी अधिकता आपणे रहे छे तो जो फरीथी 49 पाना गुरुदेशनु जोईए स्पर्श गुण क्यां गयो जे वाचन एमां गुरुदेशी सिद्धांत आपे छे एमां बीजी लाइन छे अहीं तो स्पर्शता ज नथी स्पर्श तो एक थई जाए स्पर्शे तो शुं थई जाए आ सिद्धांत जैन दर्शन जगत में एम मानिए छे के हूँ तो स्पर्शु अने पाछो केवु छे एकमेक न था एकमेक न था तो हूँ स्पर्शतो ज नथी जैन दर्शन कहे छे स्पर्शे तो एक थया वगर रहेज नहीं एनी जो आगळ जी वात छे भगवान आत्मा शरीर ने स्पर्शतो ही नथी राग ने अड़तो नथी एम कहे छे भगवाने ने भिन्न कहे छे निश्चय सत्य चैतन्य शुद्ध ज्ञानानंद प्रभु आत्मा ए राग ने अड़ो नथी कारण के राग ने चैतन्य स्वभाव वच्चे केवो छे कथनचित अभाव छे अत्यंत 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 एटले केवो हशे साहब राग हाउ छूटी जशे आम तमे आम टुकड़ा करी देशो तो पछी आपनी पाहे रहेशे शुं માંડ માંડ ક્યાં સુધી પહોંચાશે નહી ઘરના બધા ત્યાંના બધા કઈક કામ પડતા મૂકીને અહીંયા આવ્યા ને અહીંયા આવીને તમે કયો રાખથી યુદ્ધ તક કરવું શું અમારે આ સોડી વચ્ચે જ્ઞાત ન રહ્યો તો એ ઠપકો અહીંયા આવીને તમે કયો રાગ યુદ્ધ કરશો શું જીવનમાં એ જ છે રાગ જો તારું સ્વરૂપ સ્વભાવ તારું અસ્તિત્વ હોય તો રાગ રહિત ક્યારે થઈ શકીશ નહીં અને રાગથી રહિત થયેલા કેટલા આત્માઓ હશે એમ વિચારીશ નહીં કે આ અશક્ય કામ આજે આવ્યું તો એ દુર્લભ લાગશે પણ અશક્ય નથી તે જેટલું પુરુષાર્થનું બળ દેવે કાર્ય મોટું માગીએ છીએ અને કારણ અલ્પ દઈએ છીએ એટલે કાર્ય સિદ્ધિ નથી કાર્ય કેટલું માગીએ છીએ ફળ ફળ કેવું માગીએ છીએ મોટું માગીએ છીએ અને એનું જે પુરુષાર્થ જોઈએ કારણ દેવું જોઈએ એ અલ્પ છે કાર્ય આવું કાર્ય રાગ રહિત થવાનું કાર્ય અનંતા જીવો કરી ચૂક્યા છે અસંખ્ય જીવો એ માર્ગે ચાલી રહ્યા છે અને ભવિષ્યમાં કેટલા જીવો કરશે આવું કેટલા જીવો કરશે અનંતા કરશે એ ભાવના છે અને હું કરીશ એ વિશ્વાસ છે શું હોવું જોઈએ અનંતા કરશે એ શું છે બધા જીવો આવું કાર્ય કરો ત્યારે એવો વિચાર ન કરો અભવી નહીં કરે ને દુરાંદુર નહીં કરે, ભાવનામાં ભેદ કરીશ નહીં, અને પોતાના માટેનો વિશ્વાસ કરજે કે આ આત્મા હવે પરિભ્રમણ કરવા માટે સર્જાયેલો નથી. આવું તત્વ કાને પડે અને હજી ભવ ભ્રમણ રહે તો શું એક કાર્ય શું થયું? મેં જીનવાણી શ્રવણ કર્યું, ગુરુવાણી શ્રવણ કરું, એનું મને ફળ શું છે? માત્ર ક્ષોભસમ માટે કે સુવરાગ માટે જીનવાણી નથી. ભવ રહિત થયેલા ભગવાનની વાણી સાંભળીને ભવ રહિત થવું એ જ એનું પ્રયોજન હોવું જોઈએ. તો અહીંયા ગુરુદેવ કે એ રાગ અને ચૈતન્ય સ્વભાવ, ફરીથી રાગ અને ચૈતન્ય સ્વભાવ એટલે કોણ? હું. એ વચ્ચે કેવો છે? અત્યંત અભાવ. જેનો મારામાં અભાવ એનાથી મને ક્યારે પણ લાભ કે નુકસાન સુખ થાય? એ રાગ છે એ ખરેખર તારું અસ્તિત્વ સ્વભાવ છે જ નહીં. તારું પર્યાયમાં એક સમય માટે ઉભો થયો છે પણ તારું એ અસ્તિત્વ તારું મૂળભૂત સ્વરૂપ એ નથી. અત્યંત અભાવ છે, પૂર્ણ અભાવ છે. એ વાત કરીને ફરીથી આગળ ગુરુદેશી લે છે, પ્રદેશ ભેદ છે ને એની વાત લીધી ને. એના પછી પૂતગલ જો હવે અહીંયા અત્યાર સુધી શેની વાત લીધી? બે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં ને એ બધી શેની વાત હતી? જીવ અને જળની વાત, જીવ અને પૂતગલની વાત. હવે શેનાથી એક વાત આગળ લઈશ કે પૂતગલ પૂતગલ રજકણ રજકણને અડે નહીં. સજાતિ પણ જો એક રજકણ બીજા રજકણને અડે નહીં તો આત્મા અને પૂતગલ તો બે કેવા? વિજાતિ. એ કેમ અડી શકે? આ અહીંયા સુધી કોઈની સામર્થ્ય નથી જૈન દર્શન સિવાય કે પહોંચી શકે. હરેક પદાર્થ, હરેક પદાર્થ એટલે કોણ? સજાતિ હોય કે વિજાતિ, હરેક પદાર્થ સ્વતંત્ર સ્વાધીન એનું અસ્તિત્વ છે. અને સ્વતંત્ર સ્વાધીન અસ્તિત્વ બીજાના સદભાવથી હોય કે બીજાના અભાવ રૂપે હોય? કોઈનું સ્વતંત્ર સ્વાધીન અસ્તિત્વ છે કેનાથી હોય? બીજા ઉપર આધારિત હોય, બીજાથી થઈ હોય કે સ્વાધીન સ્વતંત્રપણે હોય છે. અને તેથી હું મારું અસ્તિત્વ પૂતગલથી તો નથી, અરે પૂતગલનું અસ્તિત્વ પણ પૂતગલથી નથી. ગુરુદેશી દ્રષ્ટાંત જેના માટે ઘણી વાર દેતા ને, માથું છે એટલે ટોપી નથી, નાક ને એલો કાન છે એટલે ચશ્મા નથી. અહીંયા બેઠા છીએ શેના કારણે બેઠા છીએ? પાઠ છે એટલે બેઠા છે. શેના કારણે? જ્યાં સુધી એક એક રજકણ એક એક પદાર્થની સ્વતંત્ર સ્વાધીનતા અંતરંગમાં ખ્યાલ નહીં આવે ત્યાં સુધી પરના કર્તૃત્વનો મિથ્યા અભિપ્રાય રહ્યા વગર રહેશે નહીં. સ્વાધીનતાથી ભરેલું વિશ્વ છે, એમાં ક્યારેય એકબીજાનું કરે એવી પરાધીનતાનો એક વિકલ્પ પણ ઉઠાવીશ નહીં. તો અહીંયા રજકણ કે રજકણ જો આ ફરીથી ગુરુદેવ દ્રષ્ટાંત આપે છે, આ ટાળ શરીરને અડે નહીં તો કપડું ઓઢવું શું કરવા? બસ પ્રશ્ન જ ગુરુદેવ ઉઠાવે. શરીરમાં ત્યારે શિયાળાના દિવસો હશે તો શું દ્રષ્ટાંત લીધું? ટાળ એટલે ઠંડી, ઠંડી ઠંડીના જે રજકણ છે શરીરને અડે કે ન અડે? અડે કે ન અડે તો ખરા, ત્યારે તો ઠંડી લાગે અને ત્યારે તો ગરમ કપડાં પહેરીએ છીએ. સિમ્પલ લોજિક છે કે નહીં? ઠંડીના રજકણ કોને અડે છે? શરીરને. અને એનાથી મને શું લાગે છે? ઠંડી લાગે. અને તેથી હું શું પહેરું છું? આ આખી એક સ્વાધીનતાથી વિચારવાની ટેવ પાડવી પડશે. વિચારણામાં પણ જેને તત્વ આવ્યું નથી એને અનુભવમાં આવી શકે એમ નથી. આના માટે શરૂઆતમાં જ ગુરુદેશી એક આપ્યું તો આવું કથન કેમ આવે છે? નિમિત્ત સાપેક્ષ કથન છે, નિમિત્ત સાપેક્ષ કાર્ય નથી. કેવું હોઈ શકે છે આ બધું? શેનું આવે છે? ઠંડી લાગે છે પછી શરીરને લાગે છે તો ગરમ કપડાં પહેરું છું ને નથી લાગતી, એ બધું શું હોય છે? નિમિત્ત સાપેક્ષ કથન શૈલી હોય છે. નિમિત્તનું જ્ઞાન કરા પણ નિમિત્તથી ક્યારેય કાર્ય થતું નથી. અને નિમિત્તથી જો કાર્ય થતું હોત તો ઉપાદાન શું કામનું છે? એક ઉપાદાનની વ્યાખ્યા વિચારવા જઈએ, ઉપાદાન કોને કહેવાય? જેનામાં સ્વતંત્ર સ્વાધીનપણે કાર્ય કરવાનું સામર્થ્ય છે. જેમ સામાન્ય લૌકિકમાં ઈશ્વર ભગવાનની શું વ્યાખ્યા હોય? સર્વશક્તિમાન. એમ સામાન્યપણે ભગવાન કહેવાય, કેપેબલ કેવા હોય? સર્વશક્તિમાન. અહીંયા કહે છે ઉપાદાન કેવું હોય? પોતાનું કાર્ય કરવામાં સર્વશક્તિમાન. ઉપાદાનની જે શક્તિ હૈ હે નિમિત્ત પરયોગ. બારમાં એક પદાર્થ હોય છે જેના ઉપર કાર્ય વખતે અનુકૂળ હોવાનો આરોપ અપાય છે, બાકી ઉપાદાનમાં એવું કોઈ ઓછપ નથી, અપૂર્ણતા નથી, કમી નથી કે એને કોકનું પોતાનું કાર્ય માટે કોઈની સાપેક્ષતા જોવે. આ રીતે પેલો જ મૂળમાં શું હોવું જોઈએ? ઉપાદાન નિમિત્તની ભિન્નતાનો જ્યાં સુધી ખ્યાલ નહીં આવે ત્યાં સુધી નિમિત્તાધીન વૃત્તિ છૂટવાની નથી, અને નિમિત્તાધીન વૃત્તિમાં પરલક્ષમાં જ અટકી જવાના છે. અને એટલા માટે આપણે પ્રતિક્રમણમાં હોય છે ને, બીજા પ્રતિક્રમણ પછી ઉપાદાન નિમિત્તનો શું હોય છે? સંવાદ જે આવે છે ને, ભૈયા ભગવતી દાસજીએ લખ્યો છે અને એના ઉપર ગુરદેવસિંહના પ્રવચનો છે. આજ ગુરદેવસિંહને જેને કહે ને પ્રવચનો રેન્જ ક્યાંથી ક્યાં સુધીનો હોય છે? ટોપમાં એક વિચાર કરીએ, સમય સારાદી પંચ પરમાગમો તો છે, ધવલાના પહેલા ભાગ ઉપરના પણ પ્રવચન કર્યા છે અને આવી રીતે પણ કર્યા છે. કારણ કે એનું પુસ્તક જે છપાણું છે ને એનું નામ શું આપ્યું છે? ઉપાદાન નિમિત્ત ઉપાદાનના સંવાદ ઉપરનું પ્રવચન છે ગુરુદેવસિંહના, વર્ષો પહેલા. એનું નામ મૂળમાં ભૂલ શબ્દ આપ્યો છે. આ શું છે? આપણી કેવી થાય છે? એક પાંચ પોઈન્ટ ગુરુદેવસિંહ ખાસ કહેતા જૈન દર્શનના, એ સમજવા જેવા. કે આ પાંચ પોઈન્ટ હમણાં જે આવ્યું, ઉપાદાન નિમિત્ત નિશ્ચય વ્યવહાર અને ક્રમબદ્ધ, આ પાંચનો ગુરુદેવસિંહને આપણા જીવનમાં, નહીં તો ક્યાંક ને ક્યાંક નિમિત્તને કરતા પણ ઉપાદાન માની બેઠા હતા. અને એનો અર્થ કયો? આપણે ઉપાદાનનો શું કરીએ? નિષેધ. જેને ઉપાદાનનો સ્વીકાર નથી એને આત્મહિતનું કાર્ય ક્યાંથી થવાનું છે? અને બીજી રીતે કથન શૈલી છે કેવી હોય છે? નિશ્ચય વ્યવહાર આવ્યો તો નિશ્ચય વ્યવહાર તો એને ખ્યાલમાં હોવો જોઈએ, કારણ કે જીનવાણીમાં નિશ્ચય વ્યવહારથી કથન. તો બેની શું વ્યાખ્યા નિશ્ચય વ્યવહાર કથન શૈલીની? જીનવાણીમાં દરેક કથન નિશ્ચય વ્યવહાર પૂર્વક હોય છે. તો વ્યવહારનું શું કામ છે? ઉપચાર કરીને વાત કરે. નિશ્ચય કેવી રીતે કરે? યથાર્થ નિરૂપણ સો નિશ્ચય, ઉપચાર નિરૂપણ સો વ્યવહાર. સ્વાશ્રિત્ય નિશ્ચય, પરાશ્રિત્ય વ્યવહાર. જો ક્યારે પણ એક જૈન દર્શનમાં કાર્ય વખતે કોની હાજરી હોય? ઉપાદાનની કે નિમિત્તની? કાર્ય વખતે હાજરી કોની હોય? ઉપાદાનની કે નિમિત્તની? બેયની હાજરી છે. કરતા પણ ઉપાદાન છે પણ હાજરી. અને તો જૈન દર્શન બેયની વાત કરે છે. તો ઉપાદાનની જયારે વાત કરે ત્યારે નિશ્ચય કથન છે અને નિમિત્તની હાજરી છે એ બતાવે છે. તો એના દ્વારા કે એનાથી થયું એ બતાવવા માટે વ્યવહાર કથન પણ ચાલતું હોય. અને આપણા જીવનમાં આપણે ક્યારે વ્યવહારનું કથન નથી કરતા? ક્યારે નથી કરતા? પાણીનો ગ્લાસ, હીરાની ડબ્બી, કેટલા પ્રકારના આપણે કરીએ છીએ આપણે જીવનમાં? આ એક લૌકિકમાં પણ એક પદ્ધતિ હોય છે, એમાં લાંબુ લાંબુ એવું ન હોય કે ભાઈ પાણી સ્ટીલનો ગ્લાસ લાવજે, એમાં પાણી ભરજે ને પછી લાવજે, એવા કથન શૈલી ન હોય. કથન શૈલી બહુ અલ્પતાથી ચાલતી હોય અને એમાં પરિચય હોય તો એકબીજા બધા સમજી જશે. તો એ નિશ્ચય વ્યવહારની કથન શૈલી, જેવું વસ્તુનું સ્વરૂપ છે એકે તે નિશ્ચય કથન પદ્ધતિ, અને ઉપચારનું વ્યવહારનું જ્ઞાન કરવા માટે એ વ્યવહારથી કથન શૈલી. અને પાંચમું પેલું ઉપાદાન નિમિત્ત નિશ્ચય વ્યવહાર અને ક્રમબદ્ધ. ક્રમબદ્ધ એટલે ક્રમબદ્ધ કયા પદાર્થને લાગુ પડે? જળને કે ચેતનને? રૂપીને કે અરૂપીને? જળને ખબર છે મારે કઈ રૂપે પડવું? તો એનું નક્કી કોણ કરશે અને કઈ રૂપે પરણવું? એને પેલું પરિણમન કેમ કરવું એને ખબર છે નથી, તો એને કોઈ કહેવું તો પડશે ને. નાનું બાળક જે 6-8 મહિનાનું છે એને કઈ ખબર પડે? આપણે એને દેવું, ખવડાવવું પડે, બધું એનું કરવું પડે કે નહીં? હા કે ના? શિવ નો એક્સપ્લેનેશન. એને 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 ખબર પડે નહીં ને, એવી જ રીતે જડને ખબર પડે મારે કઈ રૂપે પરણવું છે. અને એટલા માટે કોણ ડિસાઇડ કરશે, નક્કી કોણ કરશે? એ ફરીથી જીવનમાં એટલું કરજે જેને જાણવાના જ પરણમન જ્યાં હશે તો પરણમન વાળો એક જ પદાર્થ જીવ હશે. જાણે એનું જ જો પરણમન હોય તો એક ખાલી પરણમન વાળો પદાર્થ કોણ હશે? એક જીવ જ. પણ પરણમન વાળા કોણ પદાર્થ છે? કેટલા પદાર્થો છે? સુકામ છે છે જાતિ અનંતે અનંત બધા સુકામ છે, કારણ કે એ સત છે અને સત નિશ્ચિતપણે ઉત્પાદ વૈદ્રવ સહિત જ હોય છે. આટલા સૂત્રો જો સમજશો ને તો દરેક દ્રવ્યની સ્વતંત્રતા જો ખ્યાલમાં આવશે તો ક્યારેય કર્તા બુદ્ધિનો જીવની પ્રણતિ ઉપર બોજો નહીં હોય. અને જે કર્તાપણાનો બોજો છોડે છે એ જ્ઞાતા થઈને જ્ઞાયક તરફ ઢેળા વગર રહેશે નહીં. સમજે તો બહુ સરળ વાત છે, પણ મોહ બુદ્ધિએ કર્તા બુદ્ધિએ ક્યાં ક્યાં આપણને અટકાવી દીધા. ખેદ દુઃખ તો ત્યાં સુધીની વાત છે, વગર પ્રયોજને કોણે ક્યાં કરવું ને શું કરવું એના વિકલ્પોમાં આપણે દોડતા હોઈએ છીએ. નહીં અહીંયા આને આમ કરવું જોઈએ, બીજાની વાત તો જવા દઈએ. આપણે ઘણી વાર એ વાત કરતા હોય ને, શું વાત કરતા હોય છે? આ ભાઈ આમ કરવું જોઈએ, આમ કર્યું હોત તો સારું હતું, ન હોત તો. એક બહુ જ વિચારવા જેવું છે. એને શું કરવું એ પરિણમનનો અધિકાર કોની પાસે છે? કોની પાસે? એની પાસે કે આપણી પાસે છે? તો કોકના અધિકારને તારા હાથમાં લેવાનો સુકામ પ્રયત્ન કરે છે. એક ભાવના હોઈ શકે, આ ભાઈએ આવું કર્યું હોત તો સારું, એ શું હોઈ શકે? એક ભાવના તો દરેક જીવ માટે સદભાવના રાખજે, પણ ક્યારે કોઈના પરણમનનો અધિકાર તારા હાથમાં લઈશ નહીં. અને એની જગ્યાએ કેટલા બધા નહીં દરરોજ છાપું ખોયેલું કે ન ખોયેલું બધાને એડવાઇસ દેવા બેસી જાય છે ને, અને અહીંયા આમ કરું અને આમ કરું. એક જીનવાણી વાંચવાનો અભ્યાસનો સમય ન મળે ને દુનિયાભરની પાસેની હોંસ, મને તો બધી જ નહીં નહીં, મારી પાસે તો ઓલું શું હોય છે, એલર્ટ આવ્યા જ કરે બધા. જીવનમાં એટલા પર પદાર્થો માટેના એક્સટેન્ડેડ થઈ ગયા છે, પાછા ફરવાનું બહુ જ મુશ્કેલ પડશે. જગતમાં શું ચાલે છે એની જે મારે આવ્યું ને જિજ્ઞાસા, જગતમાં ચા શું ચાલે એની જિજ્ઞાસા શું રહ્યા કરે છે, પણ મારી પ્રણતિમાં શું થયું એ જોવાય વિચારતા નથી. આપણે હિત પોતાનું કરવું છે અને જગતની જિજ્ઞાસા રાખીએ છીએ. ફરી ફરીને નિરાશા માટેની વાત નથી. પરમ સદભાગ્ય એક મહાપુરુષના યોગે આપણને હવે કંઈક અંતર્મુખ થવાનો એક અવસર આવ્યો છે. જગતને વિસ્મૃત કરીને તારા અસ્તિત્વને એવું સ્મરણમાં લેજે કે જગત ફરીથી ક્યારેય યાદ ના આવે. અને એના માટે આવા આરાધનાના આપણને દિવસો આવતા હોય છે. તો ગુરુદેવસિંહના પ્રવચનોમાં આ જ વિષય આપણને એ 34 ગાથામાં શ્રદ્ધા જ્ઞાનપૂર્વક ચારિત્ર કેવું હોય છે, અને એનું 35માં દ્રષ્ટાંત, અને હવે 36માં કેનાથી ભેદનાન કરાવવાની વાત આવે છે, મોહ ભાવથી ભેદનાન, અને એનાથી આગળ 37 ગાથામાં જ્ઞેય ભાવથી ભેદજ્ઞાન. અને આવું જેને ભેદનાન થાય છે એ સમ્યક દર્શનના ચારિત્ર રૂપે પણ મેલો એ શ્રોતા પણ સાધક થાય છે, અને એની વાત એમાં વિસ્તાર